તારીખ 6-10-1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 109 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62.
તમે વસ્ત્રધારી ગુરુ કેમ કયો છો? આવશે. દિગંબર સંપ્રદાયમાં વિરોધ જાગેલો કોઈ કારણ થઈ એવા કાંઈ સદગુરુનો એટલે સત્સ્વરૂપમાં જેની સ્થિતિ છે એવા ઈષ્ટ નિમિત્તનો યોગ અવશ્ય થાય. જેમ ગીરના જંગલમાં વનસ્પતિના અંકુરા જીવવા માટે ઉગ્યા છે તે લાંબુ આયુષ્ય લઈને આવ્યા છે, તેથી તેના ઉપર વરસાદ આવવો જ જોઈએ. કોણ પાણી પાવા જાય છે? જંગલની અંદર વનસ્પતિ ઉગે છે અને કોણ પાણી પાવા જાય છે? કુદરત ઉપરથી વરસાદ વરસાવે છે. ગીરના પ્રદેશમાં વરસાદ આવે ત્યાં સૌથી વધારે વરસાદ આવે અને એક બીજ ઉપર પાણી પડે હરે અને એ અંકુરા ફૂટે અને હાલે. તેમ આવા જિજ્ઞાસુ જીવને સદગુરુનો યોગને વરસાદરૂપી સદબોધની સદબોધના જ્ઞાનની અમૃત ધારા છૂટે છે અને તે લાયક એટલે પાત્ર થઈ આત્મજ્ઞાન દશા પામે છે. પાત્રતા હોય અને નિમિત્ત મળે આત્મા તો એને અવશ્ય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. તે પાત્ર જીવ આત્મજ્ઞાન દશા પામે છે. મેઘકુમારના અધિકારમાં વાત આવે છે કે ધાનીની નામે માતાના ગર્ભમાં મેઘકુમારનો જીવ આવ્યા પછી ધારીણી નો અર્થ કર્યો છે. માતા ધારીણી એટલે કે આત્મા શું છે એ ભાવના ધારી રાખી છે તેને ધારીણી કહીએ. પછી 3 મહિને ધારીણી માતાને અદભુત ભાવ બીજો કે પંચવર્ણ વાદળા અને અકાળે મેઘ વૃષ્ટિ થાવ અને અંકુરા ફૂટો ધોધમાર વરસાદ વરસો એ જાતના એમને ભાવ લાયક જીવાયા છે. માતાને પણ નિમિત્ત નિમિત્ત સંબંધે એવા ભાવ આવે છે. તેનો પરમાર્થ એમ છે કે મેઘકુમાર જે આખીના ભવે દાવાનળ ગીરને આવ્યા છે તે એવી ભાવના કરે છે હું બહાર નીકળું કે ધોધમાર વરસાદ રૂપી દિવ્ય ધ્વની વડે તીર્થંકર ભગવાનના સદબોધના ઉપદેશની અમૃત ધારાનો ધોધ છૂટો ભગવાનના સમર્થનમાં જવાની ભાવના થઈ છે. એ ભાવના લઈને જ નીકળ્યા છે. એટલા માટે આવતા ભાવ ગત ભાવમાંથી મારી અનંત કષાયની અગ્નિને ઉલવનાર તીર્થંકર ભગવાનને સાક્ષાત દિવ્યધ્વનિ સાંભળવાના તાણા આવ્યા છે. મોક્ષને કાંઠે આવેલો આ પ્રાણી અનંત ભવના દાવાનો સંસારના તાપને ટાળી હવે ભવ નહીં ભવનો ભાવ પણ હવે જોઈએ એવી મોક્ષ સ્વરૂપ પામવાની તૈયારી લઈને આવ્યો છે. જીવ જીવ તૈયારી લઈને આવ્યો છે એને કુદરતી એ નિમિત્તનો યોગ થયા વિના રહેતો નથી. એમ કહેવું અંકુરા ફૂટેલા જાય ક્યાં કે તે પાણીને ખેંચી લે છે. નિમિત્ત ખેંચાઈ ના આવે છે. સર્વે જ્ઞાનીઓનું કથન છે કે ઉપાદાનને આધીન બધા નિમિત્ત હોય. જો નિમિત્તને આધીન ઉપાદાન હોય એમ ન કહ્યું અહીંયા ભાષા બદલી. ઉપાદાનને આધીન બધા નિમિત્ત હોય જ ઉપાદાન તૈયાર થાય નિમિત્ત ના આવે નિમિત્ત ન હોય એ વાત કદી બનતી નથી. નિમિત્તપણે નિમિત્ત થાય એવા પદાર્થો જગતમાં ત્રણે કાળે વિદ્યમાન હોય જ છે. અહીંયા જ્યાં ઉપાદાનની તૈયારી થાય ત્યારે એને નિમિત્ત નિમિત્તે યોગ આપોઆપ થઈ જાય છે. સર્વે જ્ઞાનીઓનું કથન છે કે ઉપાદાનને આધીન બધા નિમિત્ત હોય. જો નિમિત્તાધીન દ્રષ્ટિ નથી લીધી ઉપાદાનની પ્રધાનતા કરી કે ઉપાદાનતા હોય ઉપાદાન હોય એને આધીન નિમિત્ત હોય. આમ તો કોઈ કોઈને આધીન નથી પણ ઉપાદાનની મુખ્યતા કરવા માટે શૈલી કરી છે કથનને. જેમ ભક્તિમાં નિમિત્ત પ્રધાનતા કરે, બહુમાન કરે સદગુરુનું, બહુમાન કરે ભગવાનનું, ત્યારે નિમિત્ત પ્રધાન કથન શૈલી આવે. અહીંયા ઉપાદાન પર પાત્રતા ઉપાદાનનો વિષય છે એટલે પાત્રતા પ્રધાન કથન શૈલી આવે છે. એમ જેને ફાલીને ફળફૂલ થવાના છે તેવા જીવને સદગુરુનો બોધ મળે, એને સદગુરુ નહીં મળે તો પછી કોને મળશે એમ કહે છે. એને તો મળે ને મળે છે. પાત્રે પ્રભુતા પ્રત્યે હું આખરી દઉં છું. આગળ એમને વાત આવી ગઈ છે કે પાત્રે પ્રભુતા પ્રત્યે પ્રત્યે જે પાત્ર છે એ પરમેશ્વર પદને પ્રાપ્ત થયા વિના નહીં રહે. થોડો ઘણો નફો નથી, પરમેશ્વર પદનો લાભ છે. જો જીવ અહીંયા પાત્રતા પ્રગટ કરે તો પરમેશ્વર પદનો લાભ છે એમ ગુરુદેવ કહેવા માંગે છે. થોડો ઘણો લાભ નથી, પરમેશ્વર પદની પ્રાપ્તિ થશે. પાત્રે પ્રભુતા પ્રગટે જ એમ પ્રત્યા વગર જેની તે જાતની પાત્રતાની ખાતરી પોતાને વિરોધ રહીત થવી જોઈએ. પોતાને પોતાની ખાતરી આપવી જોઈએ. પોતાના પરિણામથી પોતાને અંતરમાં પ્રતીત થાય, ખાતરી થાય, વિશ્વાસ આવે કે હવે મારા પરિણામમાં મને કોઈ પ્રતિબંધ થાય એવું દેખાતો નથી. વિરોધ પણ મારા માર્ગે આગળ ચાલ્યો છે. જગતના કોઈ દ્રવ્ય ભાવ એવા નથી કે મારા આત્મવિકાસને અને મારા સ્વરૂપ પ્રાપ્તિના માર્ગને કોઈ રોકી શકે. જગતમાં એવા કોઈ દ્રવ્ય ભાવ મને દેખાતા નથી. કેમ કે જીવને વળવું છે તો અંદરમાં વળવું છે. અંદરમાં પણ કોની પહોંચ છે? અંદરમાં કોઈની પહોંચ નથી કે અંદરમાં કોઈ આડો આવે. તે જાતની પાત્રતાની ખાતરી એટલે કે વિશ્વાસ, આત્મવિશ્વાસ જેને કહેવામાં આવે છે. બહારમાં પણ હોય તો માણસને આત્મવિશ્વાસ આવે છે કે મારે કઈ કાલથી ભીખ મારવાની નથી, મારા પાસે છે, આવવાનું જ છે, એમાં કઈ મને તકલીફ પડવાની નથી. કારણ તો આત્મગુણનો સુંદર અંકુરો ફૂટવાનો છે. એની તૈયારી વાળા જીવને તો પોતાની ખાતરી આવે જ અને આવવી જોઈએ. સાધન ન મળે એમાં પોતાનો માર્ગ છે. શું કહે છે? અમે શું કરીએ? અત્યાર સુધી અમને જ્ઞાની મળ્યા નહીં. શું કરીએ? અત્યાર સુધી અમને ગુરુ
મળ્યા નહીં.
ગુરુદેવની ઉપસ્થિતિમાં સાગર વાળા શ્રી ભગવાન દાસજી સાગર વાત કરતા, મોટી ઉંમર થઈ ગઈ ને પછી ગુરુદેવનો ભેટો થયો. નાની મહાપુરુષ અમને મળ્યા નહોતા. અત્યાર સુધી અમને કોઈ આવું સમજાવનાર નહોતું. ગુરુદેવ કેમ નથી? અત્યાર સુધી તમે દરકાર કરી નથી. ગુરુ તો હતા, ગુરુદેવની ઉંમર ઘણી થઈ છે, એની ઉંમર ઘણી થઈ છે, બે હતા. તમે કેવી શોધ કરી એમ કે એવું નથી. તમને મળ્યા નથી એમાં તમારો વાંક છે. નસીબ નહોતા એ કોના માટે નસીબ નહોતા? માનો કે નસીબ નહોતા, પણ તે નસીબ કોને બાંધ્યું હતું? એવા પરિણામ કોને કર્યા કે જેને લઈને સત્પુરુષનો યોગ ન મળે? એવા પરિણામ પણ કોણે કર્યા હતા? અત્યાર સુધી યોગ ન થયો ત્યારે ઘણા પ્રશ્નો કરે છે. શું કરીએ? યોગ ન થયો, યોગ ન થયો એનું કારણ કોણ? તો પોતે જ છે. પોતાનો અપરાધ છે, બીજા કોઈનો અપરાધ નથી. રીતે સાધન ન મળે તેમાં પોતાનો વાંક છે, કોઈ બીજાનો વાંક નથી. મુક્ષુ જીવનું ઉપાદાન તૈયાર થાય એટલે પાત્રતા તૈયાર થાય, તેમાં એને એવું બંધાય છે કે તે લેખોત્કર્મણીના નિમિત્ત સાક્ષાત સત્પુરુષ શ્રી તીર્થંકર ભગવાન વગેરે સત્સમાગમના નિમિત્તો અને સદબોધનું પ્રમાણ મળ્યા વિના અહીંથી ભાવના લઈને જઈશ તો એવી જગ્યાએ જઈશ કે ત્યાં એ હશે. ગુરુદેવ અહીંથી શરૂ માં ગયા છે, તું પણ એવા પરિણામ કર કે જ્યાં છે ત્યાં તું જા. એવા પરિણામ કર્યા વિના ત્યાં જવાનો યોગ નહીં મળે, બીજે જવાનું થશે તો યોગ નહીં મળે. એવા પરિણામ કરવા એટલે શું? એવા પરિણામ કરવા એટલે એવી ભાવના ભાવવી કે મને ક્યારે સત્પુરુષનો યોગ એ ઉત્કૃષ્ટ ભાવના હશે. તો એ ઉત્કૃષ્ટ ભાવનાને લઈને જે પુણ્ય બંધાશે એ પુણ્ય લઈને એ જ્યાં ગયા છે ત્યાં તારે ઉત્પત્તિ થઈ છે, ત્યાં તો આયુષ મોટા છે, બહુ મોટો વિયોગ પડ્યો એ 50-50 વર્ષનો પડશે, એથી વધારે કોઈ વિયોગ પડવાનો નથી. પણ પોતાને ભાવનાને દરકાર નહીં હોય તો એ ક્યાંય ને પોતે ક્યાંય ચાલુ થશે. સાક્ષાત સત્પુરુષ તીર્થંકર ભગવાન તથા સંસ્થાન વાળાને તીર્થંકર ભગવાન સમસર જ્યાં છે ત્યાં તારું ઉપજવું થશે. મહાવીરમાં જે એવું બને છે આયા જ્ઞાન દશા થાય એને તો દેવલોકમાં ફરજિયાત જવું પડે, પણ આયા ઉત્કૃષ્ટ પાત્રતા તૈયાર થાય અને જ્ઞાન દશા નથી હોય તો મનુષ્યપંથીને મનુષ્ય થાય, મહાવિદ્યાદયમાં ઉપજે, શારીરિક સમય દર્શન હોય, ચરમ શરીર પ્રાપ્ત થાય ને એ યોજાય બીજા જોગે એ ભવે વચ્ચે આગળ મળીએ. ઉત્કૃષ્ટ સમય દર્શન હોય તો એક ભવ લાગે અહીંથી, અને વચ્ચે ઉત્કૃષ્ટ પાત્રતા હોય તો એક ભાવ ન લાગે, કોને વધારે ફાયદો બતાવો? ઉત્કૃષ્ટ સમય દ્રષ્ટિને એક ભાવ આડો આવે અને ઉત્કૃષ્ટ પાત્રતા વાળાને એક ભાવ આડો ન રહે, લાભ કોને થાય? ઉત્કૃષ્ટ પાત્રતા વાળા વધારે લાભ થાય. પણ એટલી પોતાની ઉપાદાનની તૈયારી હોય તો નહીતર આ લાભ થતો નથી. ત્યાં સાક્ષાત સત્પુરુષ તીર્થંકર ભગવાન વગેરે સત્સમાગમના નિમિત્તો અને સદગુરુનું શ્રવણ મળ્યા વિના જેણે સંસારને દીધી તેને આખો લોક ઉપકારી નિમિત્ત છે. જેને સંસાર જોઈતો નથી, કોઈ ભોગે જેને જોઈતો નથી, તેને જગતના બધા નિમિત્તો ઉપકારી છે. આખું જગત એને ઉપકારી થાય છે, પ્રતિકૂળતા એને ઉપકારી થાય, અનુકૂળતા ઉપકારી થાય, બધા નિમિત્તો એને ઉપકારી થાય છે, કોઈ નિમિત્તો એને અનુપકારી નથી થતા. જો જેનું ઉપાદાન થવું એને આખું જગત થવું એમ કહે છે. ઠીક, અવસ્થિત જગતમાં કહેવત છે કે આપ ભલા તો જગ ભલા, તું ભલા એ રાખ તો તારી હારે કોઈ બુરાય નહીં કરે, કદાચ કોઈ કરી લેશે તો પણ તું ભલે રાખીશ તો તને વાંધો નહીં આવે. અહીંયા એમ કહે છે કે તું પાત્ર થા, આખું જગત તને અવળું છે. એવું એક નિમિત્ત બતાવો કે જે અવળું પડે એમ કહો. એક નિમિત્ત એવું નથી જગતમાં, પાત્રતા વાળાના માટે કોઈ એવું નિમિત્ત નથી કે એને નુકસાન કરે. અવસ્થુ નિમિત્ત તો નુકસાન કરતું નથી, પણ પરિણામ બગડે એવું કોઈ જગતમાં પાત્રતા વાળાને નિમિત્ત નથી. પાત્રતા વાળાને બધા નિમિત્તો પરિણામ સુધરવાના જ નિમિત્તો શું પડે છે. જો આ માર્ગ ની સુંદરતા કેવી છે અને કેવી સરસ સગવડતા છે, ત્યાં અવરોધ પડે નહીં, બધું જ સૌ પોતાનું સદગુણ રૂપ આખું શુદ્ધ સ્વરૂપ શું છે અને તેનો શું ઉપાય છે તેનું એક લક્ષ્ય છે. જિજ્ઞાસુ ને શું લક્ષ્ય છે? પોતાનું અખંડ શુદ્ધ સ્વરૂપ શું છે? આખોનો અર્થ એ સદબોધ રૂપ આત્મા પોતે જ બોધ સ્વરૂપે છે. જેને વિષય કરતા અવલંબતા બોધ આત્મજ્ઞાન રૂપ બોધ પ્રગટે એ પોતે જ બોધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અથવા બોધ સ્વરૂપ છે. એવું અખંડ શુદ્ધ સ્વરૂપ શું છે અને તેની પ્રાપ્તિનો ઉપાય શું છે? સ્વરૂપ કેવું છે અને તેની પ્રાપ્તિનો ઉપાય શું છે? તેનું જેને એકમાત્ર લક્ષ્ય છે, તેથી તેને સદગુરુનો યોગ મળે. એક લક્ષ્ય જે આરાધવા માંગે એને પ્રાપ્તિ ન થાય એવું બધું નથી. ભલે ભૂતકાળ ગમે તેવો ગયો હોય પણ વર્તમાનમાં એક જ લક્ષ્ય છે કે મારે સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે. એને ભવ ભ્રમણ નો અંત આવ્યા વિના ગેરંટેડ વાત છે. નહીતર વિટમણા ઘણી છે. નહીતર એક લક્ષ્ય ન કરે તો એ જીવને વિટમણા ઘણી છે. અને પછી બાકી પાછળ પ્રયત્ન કરીએ અમારે ઉપાધિ ઘણી આવી પડે છે. ઘણી ઉપાધિ આવી પડે એટલે શું કરીએ? પછી ઉપાધિ માંથી બહાર નીકળીએ ત્યારે કઈક આ બધો વિચાર કરીએ ને? અને કાં તો એમ કે ઉપાધિ નથી પણ પુરુષાર્થ ઉપડતો નથી, શું કરીએ? મારે તો ઘણો આત્મહિત કરવું છે પણ પુરુષાર્થ ઉપડતો નથી, કરવું શું અમારે? એ બધી વિટમણા ક્યાં સુધી છે કે એક લક્ષ્ય સ્વરૂપ પ્રાપ્તિની ભાવના આવ્યો એક લક્ષ્ય થયો નથી ક્યાં સુધી? નહીતર કોઈ જાતનો માના તો ઘણા કાઢે છે, શું કરીએ? અમે અનાદિનો માર્ગ જોયો નથી, અનાદિથી અમે આ માર્ગ જોયો નથી, જાણ્યા છીએ અને અત્યારે કોઈ માર્ગ દેખાડનારા અમને દેખાતા નથી, શું કરીએ? માર્ગ ન મળે પછી શું કરીએ? એમ અનેક જાતના જે બહાના છે એ બુદ્ધિ વિચારણા લક્ષ્ય વિનાની છે. લક્ષ્ય કરે એને કોઈ વાંધો નથી. એ વાત કીધું છે. અત્યારે આયુષ થોડા છે, પહેલાના જમાના જેટલા લાંબા આયુષ નથી. કોઈ તો બાળપણમાં શરીર ત્યાગ કરે છે, કોઈ ભર યુવાનીમાં પણ શરીર ત્યાગ કરે છે, પણ અત્યારે આયુષ પોણો સો વર્ષ આસપાસના આયુ વધુ ને વધુ પોણો સો વર્ષના આસપાસનું આયુ ગણે છે. એથી આગળ જાય બધા નસીબદાર કહેવાય છે. આયુષ ટૂંકા એમાં પણ પૂર્ણ ઓછા એટલે મોટા ભાગે આ જીવિકા પેટ્યું પેટ પૂરવા માટે બધો વખત જવો પડે. દસ દસ કલાક બાર બાર કલાક મજૂરી કરે ત્યારે એને પોતાનું જીવન નિર્વાહ અને એનો વ્યવહાર ચાલે. એક તો આયુષ ઓછા એમાં પણ કોઈનું ઓછા મોટા ભાગના જીવોના પણ ઓછા 5-10% બાદ કરો તો 90-95% એને આજીવિકા માટે આયુષ્યનો બહુ ભાગ વ્યતીત કરવો પડે. હોય કોઈને કોઈ પૂર્વ પુણ્યનો યોગ હોય ને વાંધો ન હોય અને નવરાશ હોય તો એ ભોગ ભોગના રથમાં ચડી જાય પાછા ત્યાં પોતે ભૂતકાળમાં આ માર્ગને આર્યાધુર નહીં હોવાથી પોતાની હીન યોગ્યતા હોય છે, યોગ્યતાને હીન હોય પણ એની વિતમના છે, યોગ્યતા નથી. એટલે આત્મહિતનો પુરુષાર્થ ઉત્પન્ન કરી શકે એવી રીતે સામાન્યપણે જીવોનો પ્રકાર અત્યારે જોવામાં આવે છે. સામાન્યપણે આ સ્થિતિ છે. હીન યોગ્યતા વાળા એમાં કાં તો એને રડવામાં ટાઈમ જાય ને કાં તો એને રડવું ન પડે તો ભોગવવામાં ટાઈમ ગયો જાય. આ કાળ ને વિશે ટૂંકામાં આ કાળ ને વિશે પૂર્વે કદી નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો અને નહીં આરાધેલો એવો જે સન્માર્ગ જીવને પ્રાપ્ત થવો દુષ્કર છે એમ સ્વાભાવિકપણે જોવામાં આવે છે. આ હોવા છતાં પણ એક રસ્તો છે, સાવ રસ્તો બંધ થઈ ગયો નથી. એમ હોવા છતાં પણ જો કોઈ મુમુક્ષુ જીવને એક માત્ર માર્ગ પ્રાપ્તિનો લક્ષ્ય હોય તો, એક સ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ્ય હોય તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય થવી સંભવે છે. આટલો લક્ષ્ય હોય તો એને પાત્રતા આવી, એ પાત્રતા વાળા જીવ કેવા હોય એનો પછી પણ મૂળમાં પોતાને લક્ષ્ય હોય તો પાત્રતા આવે, અને પાત્રતા આવે તો આગળની વાત વિકાસ થવાની છે. માટે આગળ કહ્યા તેવા આત્મારથી સુલક્ષણવાન જીવને જુઓ, સુલક્ષણ વાળા કીધા હો, સુલક્ષણવાન જીવને સદગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્શ્રવણ કહેવામાં આવે છે. તે સદગુરુનો ઉપદેશ થતા પોતાની અંતરમાં બેસે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આમ જ છે એવો નિસંદેહ પ્રકાર આવે છે, તેને અવ્યક્તપણે કારણ પ્રગટ થાય છે અથવા દ્રઢ રૂચિ વધે છે.
એવા આત્માથી સુલક્ષણ જીવને સદગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્સંગ કહેવાય છે. જ્યાં સુધી આવી પાત્રતા આવી નથી ત્યાં સુધી શ્રવણ અને સંતોષ કહેતા
નથી. બરાબર છે, બધું ઉપરથી જાય છે. સદગુરુ તો સદગુરુ નું વાણી તો સત્શ્રવણ છે, સત્સ્વરૂપ છે, પણ શ્રવણની જે ક્રિયા છે, સાંભળવાની ક્રિયા છે, એ સત્સ્વરૂપ સત્શ્રવણ ક્યારે થાય? પોતાની પાત્રતા હોય
ત્યારે,
નહીં તો રદ્દર થઈ જાય. ગુરુદેવ બોલ્યા, ગુરુદેવ બોલ્યા, પણ બધું રદ્દર થઈ ગયું. એક કોઈ અપવાદ ને બાદ કરતા, 1% અપવાદ ને બાદ કરતા બધા ઉપરથી ચાલે છે. 90% તો નજર સામે જોઈએ, 90-95% તો નજર સામે ઉપરથી ચાલતા જોવામાં આવે છે. એમને હાંકે રાખી કાઢ્યું, ઠીક છે. આ બધું જેમ અન્ય સંપ્રદાયમાં જતા હોય એમ આ એક સંપ્રદાય માનીને મંદિર આવે, સ્વાધ્યાય આવે, પૂજા ભક્તિ કરે, આવો આ ઘર ભેગા નારાયણ કરીને માથું નમાવી ભાગે એવી પરિસ્થિતિ લગભગ આ કાળમાં પણ જોવામાં આવે છે. શું કહે છે કે એવા સુલક્ષણવાન જીવને સદગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્શ્રવણ કહેવાય છે. પાત્રતા સહિત અંતરમાં ચોંટે, આત્માને ચોંટી જાય ઉપદેશ, તો ચોંટ મારે એવો ઉપદેશ છે. ઉપદેશ પણ
ચોંટ મારે એવો,
ચોંટ મારે એવો છે, અને એ ચોંટે તો એને સત્શ્રવણ કર્યું એમ કહેવામાં આવે. નહીતર એને શ્રવણ નથી કર્યું. કયું છે ખરું, પણ એને શ્રવણ તે સદગુરુ નો ઉપદેશ પોતાની અંતરમાં બેસે એની ખાતરી આલી દીધી. આત્મા એ સત્શ્રવણ કર્યું છે કે નથી કર્યું એની ખાતરી શું? કે ગુરુદેવ સર્ટિફિકેટ આપે તો એની ખાતરી ગણવી કે
નહીં?
એને અંતરમાં બેસે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ હું જ છે એવો નિસંદેહ ભણકાર એને
આવે છે.
સ્વરૂપ નિશ્ચયમાં એટલી વાત લીધી છે ત્રીજા પ્રકરણમાં. દેવગુરુ શાસ્ત્ર કહે છે માટે પ્રગટ થાય છે. એને અવ્યક્ત પણ એ કેટલું એને પોતાને ખ્યાલ નથી એટલો કે મને કેટલું કારણ પ્રત્યે છે, કેટલો ઉઘાડ નથી. એટલે એ બાજુ એને સ્પષ્ટતા વર્તતી નથી કે મને કેવું કારણ ઉત્પન્ન થઈ ગયું છે. એને અવ્યક્ત કારણ અથવા અવ્યક્ત વૃત્તિ દૂર થઈ ગયા
કારણ ત્યાં
કારણ ત્યાં અહીંયા સંસ્કાર પડે છે. અવ્યક્ત રૂચિ જાય છે. રૂચિ બે પ્રકારની, એક અવ્યક્ત રૂચિ અને એક વ્યક્ત રૂચિ. અવ્યક્ત રૂચિ આવી રીતે છે કે જે જીવ પોતાનું આત્મહિત કરવાનું એકમાત્ર લક્ષ્યથી આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે એને જે રૂચિ પ્રત્યે છે અંદરથી એને પ્રતીતિ આવે છે કે નહીં. આ સત્ય સત્ય આ પરમ સત્ય આવો જ છે, આ પ્રકારે જ પરમ સત્ય છે ત્યારે એને એક અવ્યક્ત રૂપે પ્રગટ થાય છે અને સ્વરૂપ સન્મુખ થાય છે અને અનંત ગુણ નિધાને એવું પોતાનું સ્વરૂપ ગુણની રુચિ જેમાં પ્રત્યક્ષ પ્રગટ છે. ગુણને જોઈને ગુણની રુચિ પ્રત્યે પોતાના ગુણ નિધાનને જોઈને ગુણની રુચિ વ્યક્ત થઈ ગઈ એને વ્યક્ત રુચિ કહેવામાં આવે છે. પછી રુચિ છે એ દર્શન મોથી વિરુદ્ધ છે, એ રુચિના પરિણામ છે. એ દર્શન મોથી વિરુદ્ધ છે અને એ રુચિને લઈને જે રુચિ જ વધીને સમ્યક દર્શન રૂપે પરિણમી જાય છે. શું કહે છે? હું આ બધી ગુડ વાતો લીધી, ગાથાઓ બધી એવી આવે છે, વર્ણન ઓછું છે પણ અંદર વાતો ઘણી ભરી હોય. એને આ તો આમ જ છે એવો નિસંદેહ ભણકાર આવે છે. તેને અવ્યક્તપણે કારણ પ્રગટ થાય છે અને દ્રઢ રુચિ વધે છે. તેને વર્તે અંતર શોધ એવા આત્મ સ્વરૂપનો આદર એ સ્વરૂપની ખોજ કરે છે. મારું સ્વરૂપ કેવું, મારું સ્વરૂપ કેવું, મારું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્યાં સુધી મને ભાસે નહીં ત્યાં સુધી એને નિરાતે ઊંઘા રહે પ્રમાદમ થાય. જેમ કોઈ પાછળ મારવા પડ્યું હોય, સિંહ પાછળ પડ્યો હોય, વાઘ પાછળ જંગલમાં પડ્યો હોય, પાછું વાળીને સ્વરૂપ નિશ્ચય
ઊંઘ
એવી અંતર શુદ્ધ વર્તે એવા આત્મ સ્વરૂપનો આદર થાય છે. પૂર્ણ પવિત્ર સ્વાધીન સત્સંગ મારું સ્વરૂપ, પરિપૂર્ણ પવિત્ર સ્વાધીન સ્વતંત્ર સત્સંગ એવા એક જ લક્ષ્મીને વળગીને તે અંતરની શોધમાં બહાર ગોતતો નથી પણ અંદર ગોતે છે. શાસ્ત્રમાં ગોતતો નથી, મંદિરમાં ગોતતો નથી પણ
અંદર
અંદર ગોતે છે. અને તેથી આ ચૈતન્ય મૂર્તિ પવિત્ર જ્ઞાન સ્વરૂપ જે નિરુપાધિક તત્વ છે, કેવું આત્મા છે? ચૈતન્ય મૂર્તિ પવિત્ર જ્ઞાન સ્વરૂપ જે નિરુપાધિક તત્વ છે તેનું ભાન સમય દર્શન તે મુમુક્ષુ અવશ્ય પામે જ ન પામે એની વાત નથી લીધી. આવો જીવ કદાચ પામશે કદાચ નહીં પામે એ વાત અહીંયા નથી, બિલકુલ નથી. પામે અનંત સત્પુરુષો નો કોલ કરાર છે. ગેરંટી કાર્ડમાં તો માણસ ને વિશ્વાસ આવે છે કે આ ગોદરેજ કંપની નું ગેરંટી કાર્ડ 5 વર્ષ સુધી એને કઈ નહીં થાય આવે છે. આ અનંત સત્પુરુષો નો અને સર્વજ્ઞ નો કોલ કરાર છે. યથાર્થ પાત્રતામાં આ વધારે અમે કઈ નથી કહેતા. તને તું જંગલમાં આવ્યો જા ને તું ઘર બાર છોડીને ભાગી જા ને તું આવું ઊંધે માટે તપશ્ચર્યા કરને ફલાણ કરને કઈ નથી કહેતા. કોઈ જ માગતા નથી એને ભાઈ. એ સાચી ભાવનામાં આવ, પાત્રતામાં આવ, કોલ કરાર છે કે તને ભવ નો અભાવ થયા જ્ઞાન આટલો માર્ગ સુંદર છે. દસ્તાવેજ કરતા ગયા છે સત્શાસ્ત્ર ની અંદર. જેમ સ્ટેમ્પ પેપર ઉપર કોઈ લખી આપે ને આ કોમિશરી નોટ આપે છે કે નહીં ભલે પસ્તુ થઈ જાય આગળ જતા. કોમિશરી નોટ આપ લખી દે છે ને ચાલે છે કે નહીં કરન્સી પ્રમાણે. આ તો તીર્થંકરો ની લખેલી પ્રોમિસરી નોટ છે. અર્થશાસ્ત્રો એટલે તીર્થંકરો ની લખેલી પ્રોમિસરી નોટ છે. ગણધરદેવો ની લખેલી પ્રોમિસરી નોટ છે. મહાન આચાર્યો પવિત્ર આચાર્યો ને લખેલી આ પ્રોમિસરી નોટ છે. પાત્રતામાં આવ, એક વાર તું ખરી પાત્રતામાં આવ, તારા ભાવ નો અભાવ નથી. આ અમારો કોલ કરાર છે. દસ્તાવેજ તને લખેલી જઈએ છે. સુવિચારણા એટલે આત્મબોધ નું મનન તેને સાધન કહ્યું છે. સુવિચારણા એટલે સ્વરૂપ પ્રાપ્તિ ના એકમાત્ર લક્ષ્ય થી ચાલતી વિચારણા એને સુવિચારણા કહેવામાં આવે છે. એકમાત્ર આત્મહિત ના લક્ષ્ય ચાલતી વિચારણા તે બધી સુવિચારણા છે. સંતજીના ગ્રંથમાં 24 વર્ષે એમને સમ્યક દર્શન થયું, પણ આગળની વાતો ઘણી લખી છે. એ તો અજ્ઞાન દશામાં લખી છે ને ભાઈ, અજ્ઞાન દશામાં લખી છે, પણ સુવિચારણાની દશામાં લખી છે. જે સમ્યક દર્શન પામવાનું કારણ છે એવી દશામાં એ વાત લખી છે. એનું પણ મૂલ્ય બહુ મોટું છે. ખરેખર તો એ નથી મળ્યું. એનું મૂલ્ય કેટલું છે કે અનંત કાળમાં ખરી પાત્રતા નથી આવી. જો ખરી પાત્રતા આવે તો નિબેડો થયા વિના માટે સુવિચારણા પ્રમાણિક છે. શું તો લખ્યું છે કે જ્ઞાન થયા પછી અમે અમારું આગળનું લખાણ સબજ તપાસી ગયા છીએ. એમાં અમને તે સૌ પ્રમાણ ભાઈ મોક્ષમાળાને બધો વાંચી ગયા છે. એ વાત ગુરુદેવ અહીંયા લે છે. અહીં સુવિચારણા એટલે આત્મબોધ નું મનન તેને સાધન કહ્યું. સમ્યક દર્શન નું સાધન શું? સમ્યક દર્શન નું સાધન શું અથવા કારણ શું? તે વર્તે અંતર શોધ એ પદમાં મૂકી દીધું. મૂકી દીધા આ એક જગ્યામાં મૂકી દીધો. અંતર શોધ વર્તે એ સમ્યક દર્શન નું કારણ છે. આત્માને શોધે, આત્મ પ્રાપ્તિ ની રીત ને ઉપાય ને વિધિ ને શોધે એનું કારણ છે. બીજું કોઈ એનું કારણ નથી. સત્પુરુષ ને શોધે તો સત્પુરુષ અવશ્ય મળે. સત્પુરુષ ને ઓળખવાનો પ્રયત્ન કરે તો સત્પુરુષ અવશ્ય ઓળખાય. એમ આત્મા શોધે અને આત્મા અવશ્ય મળે. નો મળે એમ રહેતો
નથી.
બીજું કોઈ બાહ્ય સાધન ની એમાં અપેક્ષા નથી. માર્ગની સુંદરતા એ છે કે એમાં બાહ્ય સાધન ની અપેક્ષા નથી, મળે કુદરતી આવે છે. ઉપાદાન ને આધીન અહીંયા નિમિત્ત છે, કેવી ભાષા કરે છે? આધીન ઉપાદાન નથી, ઉપાદાન ને આધીન નિમિત્ત. એટલે સમ્યક દર્શન નું સાધન શું? કે સમ્યક દર્શન નું સાધન વર્તે અંતર શોધ, એક પદમાં સમ્યક દર્શન નું સાધન કહી બહારથી સાધન કહ્યું નથી. બહારથી તો નિમિત્ત આખું જગત તારા ભાવ મુજબ આધીન છે, તૈયાર જ છે. બધું આખું જગત અને સમ્યક દર્શન નું નિમિત્ત થાય એવી જગતની રચના છે. આ બહારથી તો નિમિત્ત આખું જગત, નિમિત્ત આખું જગત છે જે તારા ભાવ મુજબ આધીન છે અને તૈયાર છે. બધું હોવું તને પડશે, જો તું પાત્ર થતો તને બધું પાત્ર થાય છે. બધું સત્પુરુષ નો ઉપદેશ લાયક આત્માને હોય છે. સત્પુરુષ બીજાને સંભળાવતા નથી, તેને દરકાર નથી. જે ઉપર ઉપરથી સાંભળે છે, દરકાર વગર ઉપર ઉપરથી જે જીવો સાંભળે છે એના માટે સત્પુરુષનો ઉદ્દેશ નથી. ભલે એકાદ હોય આખી સભામાં, એના માટે સત્પુરુષનો ઉદ્દેશ છે. સત્પુરુષનો ઉદ્દેશ લાયક આત્માને જ હોય છે. દરેક આત્મા પૂર્ણ પવિત્ર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય માત્ર છે, એમાં પારખું કરવાનું આવે નહીં. એટલે કે દરેક આત્મા પરિપૂર્ણ સામર્થ્યથી ભરેલો છે. એમાં એને બીજો બીજો કરે અને બીજાનું એ કરે એ વાત ક્યાંય નથી આવતી નથી. માટે આત્માને ઓળખ, આત્માને ઓળખ, આત્માના આત્માને શ્રદ્ધા કર. એ વચનનો આશ્રય, એ વચનનો આશ્રય શું છે તેનું યથાર્થ મનન કરે તો સમજાય કે મારો આત્મા પરથી ભિન્ન નિર્દોષ અને શાંત છે, પવિત્ર જ્ઞાનાનંદમય અવિનાશી છે અને તે એમ જ છે. આવું લાગશે સત્સંગ પણ અસંગ થવા અર્થે
છે.
આત્મા એક અસંગ પવિત્ર તત્વ છે. જેવું અસંગ સ્વરૂપ છે એવી અસંગ દશા થતા નિરાકુર સુખ શાંતિ છે. અને એ શાંતિ અર્થે સત્સંગ છે. બીજું કોઈ પ્રયોજન સત્સંગની અંદર પણ
નથી,
એને સત્સંગ કહેવામાં આવે છે.
સત્પુરુષનો બોધ પણ એમ જ છે ને,
એ એના માટે છે. અસંગ થવા અર્થે છે, સંગ પણ અસંગ થવા અર્થે,
સંગ પણ અસંગ થવા
અર્થે એને સત્સંગ કહેવામાં આવે.
સરસ વાત.
દરેક આત્મા પૂર્ણ પવિત્ર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય માત્ર છે, તેમાં પારખું કરવાનું આવે નહીં, એમાં પરમું કરવાનું કાંઈ
આવે નહીં,
આવતું નથી. માટે આત્માને ઓળખ, આવા નિરાલંબ નિરપેક્ષ આત્માને ઓળખ. આત્મામાં આત્માની શ્રદ્ધા કર. બીજા નથી કરવાની, આત્મામાં કરવાની. બીજા જેવો શ્રદ્ધા માટે કે આને શ્રદ્ધા છે એ વાત અહીંયા નથી. આત્મામાં આત્માની શ્રદ્ધા કરે. અને એ વચનનો આશય શું છે? આત્માને ઓળખવાનો આશય શું છે? આત્માની શ્રદ્ધા કરવામાં શું આશય છે? તેનું યથાર્થ મનન કરે એટલે એનું મૂલ્યાંકન કરે તો સમજાય કે મારો આત્મા પરથી ભિન્ન નિર્દોષ શાંત છે, પવિત્ર જ્ઞાનાનંદ જ્ઞાનાનંદમય અવિનાશી છે અને એવું મારું સ્વરૂપ છે એમ અવશ્ય એને સમજાય. કે આવું જે અંતર શોધ કરવાની વાત છે એ સંબંધીનો જે ગુરુદેવનો ગુરુ શ્રી ગુરુનો ઉપદેશ છે એનો આશય અને એનું રહસ્ય ઊંડો ઉતરે ત્યારે સમજાય, મનન કરવાનો અર્થ એ છે કે ઊંડો ઉતરે ત્યારે
સમજાય,
સમજાય ઉપર ઉપર થી ચાલે એને કઈ સમજાશે, એને તો બીજા સંપ્રદાય જેવું છે. અનંત કાળે મહાન નોંધો મૂલ્યવાન માર્ગ મળ્યો છે એનું મૂલ્યાંકન ન થાય એવી બેદરકારીના દંડ પણ અવશ્ય અવશ્ય ભોગવવો પડશે. એવી બેદરકારી રાખવાનો દંડ પણ ભોગવ્યા વિના નહીં ચાલે એવી વાત છે. મૂલ્યાંકન કરવાનું કરવાનો એ વિચાર છે, એની કિંમત આવવી જોઈએ. જેના ફળમાં સાદી અનંત અનંત સમાધિ સુખ પ્રગટે અને અનંત કાળના જન્મ મરણના 84 લાખ જન્મના દુઃખ મટે એનું મૂલ્યાંકન કરતા ન આવ્યું, એને કાંઈ આવ્યું નથી. પછી એને કાંઈ આવ્યું આમ સવાલ મૂલ્યાંકન આમ તો પ્રશ્ન મૂલ્યાંકન પર કેટલીક ચર્ચાઓ ચાલી કે નહીં થવાનું કારણ અને અનંત કાળના સંસારના તમામ દુઃખ ટળે, મળે ને ટળે, નફો ને નુકસાન બે, નુકસાન ટળે ને નફો
મળે
મળે, એ કઈ ન સમજાય એવી વાત નથી. પાઈ પાઈ નો હિસાબ કરતા આવડે એને આવડું આવડી મોટી વાત ના દેખાય એવું કઈ નથી, બધું સમજાય છે. તો પછી એને અસર કેમ આવતી નથી? મૂલ્યાંકન થાય એટલે અસર આવે, ખરેખર મૂલ્યાંકન થાય તો અસર આવે. ઓકે, એક તો દર્શન મૂળ નો તીવ્રતા વર્તે છે એટલે એને આડે જીવને અસર આવતી
નથી.
દર્શન મૂળ તો સમજાતો નથી, દર્શન નો અમારો દર્શન જો અમને પકડાતો નથી, અસર નથી આવતી એટલું પકડાય છે. પણ કયા ભાવને લઈને આ અસર આવતી નથી એ નથી પકડાતો, કરતા ક્યાં સુધી આ મૂલ્યાંકન કરવામાં ઘણો જ તૈયાર છે, તમની પંચેન્દ્રજી ઘણો જ તૈયાર છે, પણ એને ખોટું મૂલ્યાંકન કરી રાખ્યું છે. અને ખોટું જ્યાં મૂલ્યાંકન કરી રાખ્યું છે ત્યાં સાચું મૂલ્યાંકન થવાનો અવકાશ નથી. જે સંયોગો સંયોગો ચકમીના ઉદયો અને એના કારણરૂપ જે પુણ્ય પરિણામ એનું આ જીવને મૂલ્ય છે એટલું એને આત્માનું ને આત્માના માર્ગનું ને આત્માના સત્સમાગમનું ને એનું મૂલ્ય એને માર્ગ મળે એના માટે સત્સમાગમ એનું મૂલ્ય એનું છે. જેટલી સંયોગો અને સંયોગોની અનુકૂળતાનું મૂલ્ય છે એટલું એને સન્માર્ગનું મૂલ્ય નથી. અને એ મૂલ્ય નથી એને અહીંયા મૂલ્ય છે, મૂલ્ય કરે છે માટે ત્યાં સમય અને શક્તિ જાય છે. જીવના પરિણામ એ પરિણામમાં જગ્યા નથી, અવકાશ નથી. એટલે આ પાડે છે પણ ઉપર ઉપરથી અંદર છે, ખરો વે ચાલતો નથી, ખરા વે માં જીવ આવતો
નથી.
કરવું શું આ પ્રશ્ન થાય તો પછી કરવું શું કે જ્યાં મૂલ્ય આપીને બેઠો છું ને તપાસ કર કે હું આત્મા આવે છે, તને આત્મા શું આવે છે, મળે છે આત્મામાં શું આવે છે જરાક તપાસ તો કર. છે, વ્યર્થ છે. બધું જેટલું મળ્યું એટલું બધું અનંત કાળ અનંત સંયોગો મળ્યા. અત્યારે મળ્યું માને છે શું રહેશે? આત્મા કઈ નથી. અત્યારે આત્મા કઈ એવું નથી. એના થઈ ગયા પછી તો બધું ઓટોમેટિક જ અહીંયા રહી જાય છે. એના મૂલ્ય એટલા કરી રાખ્યા છે, એના મૂલ્ય એટલા કરી રાખ્યા છે કે આ માર્ગનું, આ તત્વનું, આ સંઘનું, આ સત્પુરુષનું એનું જે મૂલ્યાંકન થવું જોઈએ એ નથી થતું. કાલે જ વાત થઈ હતી કે તુજી બેનશ્રી અત્યારે ગુરુદેવ નથી તો એમના આસનને પણ નમસ્કાર કરે છે. એ રૂમમાં જાય ત્યારે જે આસન ઉપર ગુરુદેવ બિરાજતા હતા એ આસનને નમસ્કાર કરે છે. એનો અર્થ શું? આસન તો જળ છે, ઉજ્જવળ પરમાણુ છે, એ પર્યાય પણ દેખાઈ દેવાની છે, શાશ્વત રહેવાની નથી. એ પરમાણુને શું કરવાનું? નમસ્કાર મૂલ્ય કર્યું છે. ગુરુદેવે જે ઉપદેશ આપ્યો એનું મૂલ્ય આવ્યું છે. એ મૂલ્ય ક્યાં સુધી આવ્યું છે? એમનો સ્પર્શ થયો એ પરમાણુ પણ પવિત્ર એટલું મૂલ્ય આવે છે. માણસ કોઈ લાખો કરોડો કલ્યાણો બાંધી દે, એજન્સી આપી દે ને, આવ્યા જ કરે પૈસા પૂરની જેમ, પછી એનો ફટાવાળો આવે ને, પછી ભલે એ હાવ શિડ્યુલ કાસ્ટ નું નિદાવણ હરિજન ને રાખ્યો હોય પણ એની આગતા સ્વાગતા કરે, એનો અર્થ શું થાય છે? એની પણ આગતા સ્વાગતા શું કરવા કરે છે? મારા શેઠ છે, એને મને ન્યાલ કરી દીધો, એનો નોકર છે, એની સેવા કરનારો છે. એ વાત આપી છે કે ભક્તિ માનની ભક્તિ આવે ત્યારે ખરી ભક્તિ સમજવી. સત્પુરુષની ભક્તિ કરનાર ની ભક્તિ આવે ત્યારે સમજવું કે હવે ખરી ભક્તિ થઈ છે. આસનાદીને નમસ્કાર કરે છે. બધામાં રહસ્ય છે. એ જ્ઞાની છે, આટલા જ્ઞાની હોવા છતાં આ પ્રમાણે વર્તે છે, બીજાને બોધ લેવાનું કારણ છે. મૂલ્યાંકન શું ચીજ છે આમાંથી નીકળે છે કે કેટલી કિંમત આવી છે એમના એમના આત્માની, એમની પરિણતિની, એમના બોધની, એમની એના આસનને નમસ્કાર કરે એટલી કિંમત આવી છે. એમ વાત છે, બહુ રહસ્ય છે. હા, એ તો પ્રચલિત શબ્દ થઈ ગયો છે દાસાનો દાસ, પણ વાસ્તવિકપણે એમ એનો આશય આવો બધો આશય છે. એનું મનન કરે ત્યારે સમજાય ને ત્યારે આત્મા સમજાય કે હું નિર્દોષ પવિત્ર જ્ઞાનાનંદમય અવિનાશી છું. એવી અફર શ્રદ્ધારૂપ સમ્યક પ્રતિથી તેને થાય છે, પછી થાય છે. એટલે કે પૂર્ણ દશાને લક્ષે વર્તમાનમાં સત્ય પુરુષાર્થની શરૂઆત તેને થાય છે. જો પૂર્ણતાને લક્ષે શરૂઆત થાય છે આ ફરીને એટલે કે પૂર્ણતાને લક્ષે વર્તમાનમાં સત્ય પુરુષાર્થની શરૂઆત થાય છે. જેને જિજ્ઞાસા છે અને પાત્રતા છે તેવા ઉપાદાનને સદગુરુ નિમિત્ત અવશ્ય મળે મળે ને મળે ન મળે કુદરત બંધાયેલી છે. શિષ્યને પોતાનો નિર્દોષ ગુણ પોતાની સાચી સમજણથી ભેટતો છે, ગુણ પણ એને પોતાની પાત્રતાથી ભેટતો છે. છતાં બે ધર્માત્મા શિષ્ય અતિ નિર્માની થઈને ઈષ્ટ નિમિત્તનું બહુમાન કરે છે અને કહે છે હે પ્રભુ, હે નાથ, હે સદગુરુ, આપે જ મને જીવદાન પછી ભક્તિ કરે છે. એ તો ભક્તિના વચનો છે. આપે આખો આત્મા આપ્યો એમ વિનય કરે છે. એ પરમાર્થે પોતાનો વિનય છે, એ નિમિત્તનો વિવેક છે, તે ખરેખર આત્માનો વિવેક છે, પોતાનો વિવેક છે. એમાં અખંડ સતનો આદર છે, પોતાના ગુણનું બહુમાન થતા પોતે સદગુરુને અર્પણતા કરે છે અને નિર્માનતા પ્રગટ કરે છે. એ ગુણીનું એટલે આત્માનું માધ્યમ છે. આમ છે. આવું કહ્યું છે એક ભાષામાં. જીવનાશો જીવને અંતર શોધ વર્તે એમાંથી આટલું કહ્યું. ઘણી વાતો આજે 52 વર્ષ પહેલા આ બધી વાતો થયેલી
ભગવાન જય પરમ કૃપાળો શ્રી કાન ગુરુદેવ નો જય વિદ્રાક્ષ દિગંબર જય ધર્મ નો.